તારીખ 11-8-1997, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 226 ઉપર, પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 167.
જ્ઞાન દર્શન ચારિત્ર બધામાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનો એવો પ્રશ્ન કર્યો છે. પ્રશ્નમાં શું વાત છે કે જ્ઞાનથી પોતાને હયાતીનું જોર કરવાનો, શ્રદ્ધાથી પણ હયાતીને ગ્રહણ કરવાની, આચરણમાં પણ હયાતીમાં આવવાની, એવી રીતે પુરુષાર્થને લગાડવાનું છે એમ પ્રશ્ન પૂછ્યો છે. એટલે એમાં હા પાડી છે કે બધામાં, એટલે જ્ઞાન દર્શન અને ચારિત્રમાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનો છે. હું નાયક, હું ચૈતન્ય, હું માહું છું, એ જ્ઞાતિ છે, એમાં છે પણ આનું પકડ છે. હું નાયક છું, હું ચૈતન્ય છું, એમ પોતાના નાયકનું અસ્તિત્વ એટલે હોવા પણ છે પણ એમ તું ગ્રહણ કર, તો પોતે જેવો છે તેવો પ્રગટ થાય. પ્રગટ થાય એટલે અનુભવમાં આવે, અનુભવ ગોચર થાય, એનું નામ પ્રગટ થાય. વસ્તુ તો છે ત્યાં જેમ છે તેમ છે, એમાં પ્રગટ અપ્રગટની અપેક્ષા શક્તિને લાગુ થતી નથી, કેમકે વસ્તુ શક્તિ રૂપે છે. અવસ્થામાં અનુભવ થાય એવો જ અનુભવ થાય એને પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો નથી ખરેખર, પણ સૂરજ દેખાયો, નજરમાં દેખાયો જ્યારથી ત્યારથી એને ઉગ્યો એમ કહેવામાં આવે છે. ઉગ્યો છે સૂરજ, નવો ઉગ્યો છે, કઈ નોતોનો ઉગ્યો છે, આથમો. નજરથી બહાર ગયો એનું નામ આથમો. સૂરજ તો છે, કલકત્તામાં એક કલાક પહેલા આથમે છે, અહીંયા એક કલાક પછી આથમે છે, એટલે કે ત્યાં એક કલાક પહેલા નજર બહાર જાય છે. આત્મને નાશ થતો નથી, ભાષા ગમે તેમ હોય, વસ્તુનું સ્વરૂપ શું છે, પરિણમન શું છે, એ સમજવું જોઈએ. એમ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી પોતાની હયાતીને ગ્રહણ કરે, અનુભવ ગોચર કરે, તો પોતે જેવો છે તેવો અનુભવમાં આવે છે. હયાતીને પકડે એમ કહે છે, તારું અસ્તિત્વ તું ગ્રહણ કર, તો જે સ્વભાવ છે તે સ્વભાવ પ્રગટ રૂપે પરિણમી જશે, એટલે કે જેવો સ્વભાવ છે એવું પ્રગટ પરિણમન થઈ જશે. સ્વભાવ જેવો છે એવું જ, એટલે સ્વભાવ સદ્રશ પરિણમન થશે. તારું અસ્તિત્વ તે ગ્રહણ કર્યું નથી એટલે વિભાવ પર્યાયો પ્રગટ થાય છે, એક પડખેથી કહ્યું. બીજે પડખેથી તે બીજાનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. હું શરીર રૂપે છું, હું ફલાણો ફલાણો છું, એમ તે ગ્રહણ કર્યું છે. એટલે પોતાને બીજી રીતે કલ્પી લીધો છે, હું આવો જ છું, હું અત્યારે ફલાણો માણસ છું, એમ કલ્પી લીધું છે. આત્મા એવો થયો નથી તો પણ પોતે એવું પોતાને માન્યું, સ્વીકાર્યું શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રમાં. એટલે વિભાવ થાય છે એને અનુસરીને. પછી હું માણસ છું તો કયા કુટુંબનો માણસ છું, કયા સમાજનો માણસ છું, કયા દેશનો માણસ છું, આ વાત ઉભી થઈ. કુટુંબ પ્રત્યેનો મારો ધર્મ ને ફરજ શું છે, સમાજ પ્રત્યેની મારી ફરજ શું છે, મારો ધર્મ શું છે, દેશ પ્રત્યે મારો ફરજ અને ધર્મ શું છે, એ બધા વિભાગો ચાલુ થવાના. તારું અસ્તિત્વ તું પોતે ગ્રહણ કર તો તેમાંથી સ્વભાવ પર્યાયો પ્રગટ થશે. અસ્તિત્વ ગ્રહણ કરવાની વાત એક પેરેગ્રાફમાં ત્રણ જગ્યાએ આવે છે. અસ્તિત્વ ગ્રહણ કર, અસ્તિત્વ ગ્રહણ કર. ઉપદેશમાં તો સીધી વાત છે, જે કાંઈ એનો રહસ્ય છે એ કેવી રીતે ગ્રહણ કરવું એમાં છે. જ્ઞાની એમ કહ્યું કે તું અસ્તિત્વ ગ્રહણ કર, એ વાત બુદ્ધિમાં સમજમાં બરાબર લાગે છે કે જો અસ્તિત્વ ગ્રહણ થાય તો પ્રગટપણે આત્મ સ્વરૂપનો અનુભવ થાય. વાત તો બરાબર લાગે છે, ગ્રહણ કરવું કેવી રીતે આ એક સમસ્યા છે. અને જૈન દર્શનનું ટોપ સિક્રેટ કહ્યું, ગુપ્ત રહસ્ય છે અસ્તિત્વ કેવી રીતે ગ્રહણ કરવું. કેમ કે જો રૂપી પદાર્થ હોય તો આપણે એમ કઈ જ્ઞાની હૈયાતી દેખાય છે, પુસ્તકની હૈયાતી પકડાણી, શરીરની હૈયાતી પકડાણી, હું શરીર રૂપે છું, બીજી કોઈ પણ ચીજ વસ્તુ છે એની હૈયાતી સમજાય છે. સમજાય છે એમ નહીં, આ ઘર મારું હોવાથી આ ઘરની અંદર જે રાચ રચેલું છે બધું મારું છે, વાસણ કુસણ ફર્નિચર બધું મારું છે. એવી રીતે મારા પણ અસ્તિત્વ ગ્રહણ થાય છે. કેવી રીતે થાય છે? પોતા પણ આ શરીર મારું છે એવો હું છું, જેવો શરીર જેવું શરીર દેખાય છે એવો હું દેખાઉં છું, જેવો કપડાં પહેરું છું એવો પણ હું દેખાઉં છું, જેવો દાગીના પહેરું છું એવો પણ હું દેખાઉં છું, જેવો વાળ કપાવું છું એવો પણ દેખાઉં છું, નથી કપાવું તો એવો પણ દેખાઉં છું, છે કે નહીં? તો ઉલટું અસ્તિત્વ ગ્રહણ તો કરે છે, પોતાની હૈયાતી ગ્રહણ જ નથી કરતો એવું તો કઈ નથી. પરીક્ષામાં જેવો દેખાય છે એવો પોતાના શરીર ઉપર ગ્રહણ કરે છે કે હું આવો હું આવો હું આવો, એમ આત્મા મૂળ સ્વરૂપે જેવો છે તેવો હું આવો એમ આવે ત્યારે એ સ્વરૂપ અસ્તિત્વ ગ્રહણ કર્યું. જ્ઞાનીઓ એમ કહ્યું જો ઉલટી પરિસ્થિતિમાં તું શરીર વાળો, પછી એથી તારી વાત સૂક્ષ્મ લઈએ તો તું રાગ વાળો, તારી ક્રોધી પ્રકૃતિ હોય તો તું ક્રોધ વાળો. કેવી રીતે કે ખબર છે? આમ બને ને તો આપણને તો ગુસ્સો આવી જવાનો, આપણને પછી ગરમા ગરમી થઈ જશે, હું એમાં ન રહી શકું, કેમ કે હું તો એવો જ છું, હું તો એવો જ છું. પ્રકૃતિ છોડવા માણસ તૈયાર નથી, પ્રાણ છોડવા તૈયાર છે. કેવી? પ્રાણ કરતા પ્રકૃતિને અધિક સંબંધ છે જીવ, પ્રાણ કરતા પ્રકૃતિનો સંબંધ અધિક છે જીવ. પોતાની પ્રકૃતિ નથી મૂકી શકતો, અને એમાં એ પ્રકારે હું છું એવો હું છું એવા અસ્તિત્વનો સ્વીકાર છે. હવે જ્ઞાની એમ કે છે કે રાગાદી ભાવથી દેહાદી સંયોગથી હું આવો છું એમ તે તારું અસ્તિત્વ સ્વીકાર્યું છે તો પડખું ફેરવે. જો તને જ્ઞાન થાય છે, શું થાય છે? જો તને જ્ઞાન થાય છે કે નથી થાય છે તો તું જ્ઞાન સ્વરૂપી છો. એમ તારા જ્ઞાન ના લક્ષણ છે તું જ્ઞાન સ્વરૂપ છો એમ સ્વીકાર. આટલી વાત છે. ક્રોધ આદિ થાય છે તો એવો છો એમ સ્વીકાર છે તો એ પણ એક ભાવ છે. આ પણ એક ભાવ છે. પેલા ભાવ તો નાશવંત હોવાથી હોતા નથી, તારો નાશ તો થતો નથી. તું તો જ્ઞાન સ્વરૂપે શાશ્વત છું, તારા જ્ઞાનનો નાશ થતો નથી. તું જ્ઞાન સ્વરૂપે છું એમ તને ક્યાં સ્વીકારતો નથી એમ સ્વીકારતો. તું તારું સાચું અસ્તિત્વ તે સ્વીકાર્યું અને તું સુખી. ઉલટા અસ્તિત્વ સ્વીકારવાથી તો તું દુઃખી થાય છો. કેમ કે બધું નાશ થાય છે ને તને પોસાતું નથી, તને છૂટી જાય છે તને ગમતું નથી, કુટુંબ છૂટી જાય છે તને ગમતું નથી, સંપત્તિ છૂટી જાય છે તને ગમતું નથી, દુઃખી થાય છો. આટલી જ વાત છે. અસ્તિત્વ ગ્રહણ કરવામાં જ્ઞાનથી અસ્તિત્વ ગ્રહણ કરવું હવે ઉલટા અસ્તિત્વ ગ્રહણ કરવામાં અનુભવ છે. શું છે? ઉલટો અનુભવ છે. અહીંયા જ્ઞાન સ્વરૂપે અનુભવ કરવાનો છે. જ્ઞાન સ્વરૂપે છું એવું માત્ર વિચારથી સ્વીકાર્યું એમ નહીં, એટલું નહીં, પણ જ્ઞાન સ્વરૂપે છું એવો અનુભવ કરવાનો છે. અને એ અનુભવ સહજ અને સુગમ એટલા માટે છે કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, જ્ઞાન પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે. શરીર અનુભૂતિ સ્વરૂપ નથી, રાગ અનુભૂતિ સ્વરૂપ નથી, એ તો જ્ઞાનના જ્ઞેયો છે. તારું જ્ઞાન છે તો વેદન સ્વરૂપે છે, અનુભૂતિ સ્વરૂપે છે. જ્ઞાન વેદન અનુભવ અનુભવ કરે એટલે એ વેદાય રહ્યું છે. તારે તો પાછું વળીને જોવાનું છે. આ બાજુ આગળ જોવો છે એના બદલે પાછું વળીને જો. જો તમને જ્ઞાન સ્વરૂપ વેદાય છે. આ બાળ ગોપાળ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આપણા અનુભવમાં આવી જ રહ્યો છે એમ કે છે આચાર્ય મહારાજ. તો એમ કે છે જો તમે તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યું છે. તારું ધ્યાન બીજે છે, બે ધ્યાન છો એટલે તને ખબર પડતી. એટલે બહારથી ઉપયોગ ને વ્યાવ્રત કરીને છૂટો પાડીને, વ્યાવ્રત કરવો એટલે છૂટો પાડીને એ જ ઉપયોગમાં રહેલું જે સામાન્ય જ્ઞાન ઉપયોગમાં સામાન્ય વિશેષ બે છે એના તારા વેદનને તું માલુમ પર જો તું તને માલુમ પડશે કે વેદન ચાલી રહ્યું છે. બસ આટલું કરવાનું છે. તને તારું સ્વરૂપ એમ જોતા તને તારું અસ્તિત્વ પરમાત્મા સ્વરૂપે ગ્રહણ થશે અને તું પરમાત્મા થઈ ગઈ. શ્રદ્ધા જ્ઞાને તો પરમાત્મા ચારિત્ર પછી આગળ ઉપર થશે. શ્રદ્ધા જ્ઞાનમાં તો પરમાત્મા થઈ ગઈ. આમ તો છો જ પણ શ્રદ્ધા જ્ઞાને સ્વીકાર્યું તો થયો અને શ્રદ્ધા જ્ઞાને ન સ્વીકાર્યું તો નથી. છે છો જ ને એના જેવું છે. હોવા છતાંય નહીં હોવો બરાબર છે. ફરીથી અસ્તિત્વ ગ્રહણ કરવું કેવી રીતે? અસ્તિત્વ ગ્રહણ કરવામાં અનુભવથી અસ્તિત્વ ગ્રહણ થાય છે, વિચારથી થતું નથી એમ સમજીને, સત્સંગ યોગે એમ સમજીને વેદન અનુભવ સ્વરૂપ હોવાથી અને જ્ઞાન પોતે વેદન સ્વરૂપે હોવાથી જ્ઞાન વેદન દ્વારા પોતાના સ્વરૂપ અસ્તિત્વને ગ્રહણ કરવું જોઈએ. આટલી વાત છે. લક્ષણ લક્ષણની ચર્ચા અમૃત ચંદ્રાચાર્ય કરી ત્યારે એમ જ કહ્યું કે જ્ઞાન માત્ર જ્ઞાન માત્રનું એટલે સામાન્ય જ્ઞાનનું જ્ઞાન માત્ર સ્વસંવેદન સિદ્ધત્વાત, સ્વસંવેદનથી એની પ્રાપ્તિ છે. સ્વસંવેદનથી એની પ્રાપ્તિ થતી હોવાથી જ્ઞાન લક્ષણ દ્વારા તે આત્માનું અસ્તિત્વ ગ્રહણ થાય છે એમ ચોખ્ખો પાઠ પીડ્યો છે. પાછું એમ કહ્યું કે એવું જ્ઞાન છે એ પ્રસિદ્ધ છે. કેવું છે? પ્રસિદ્ધિ જ્ઞાનમ. પહેલા એમ લખ્યું છે પ્રસિદ્ધિ જ્ઞાનમ જ્ઞાન માત્ર સ્વસંવેદન સિદ્ધત્વાત. આટલા શબ્દો પીડ્યા છે. સંસ્કૃતમાં તો એટલો ફાઇન ટોન છે એનો, ગુજરાતીમાં જરા આડું ઉડું થતું હોય એવું લાગે. ભાષાંતર કરવા જોઈએ, સંસ્કૃત જાણતા હોય અને એમ લાગે કે શું શૈલી છે આચાર્યજી. વાતને મૂકવાની શૈલી છે એકદમ સચોટ. ભાવ પકડાય તો ફિટ થઈ જાય તરત ભાવમાં, એવું શૈલી છે. એટલે જ્ઞાનીઓની જે મધર ટંગ હોય છે, પોતાની જે ભાષા હોય છે સંસ્કૃત માધ્યમ, એ શીખવા જેવી. સૂક્ષ્મ હોય એ તો થોડો વધારે સૂક્ષ્મ હોય તો શીખી લેવા જેવી. એમાં ગુરુદેવ કહેતા ને ભાઈ અહીંયા તમારે સાંભળવા આવું તો જરા ગુજરાતી શીખી લેવું. હિન્દી લોકો આવતા હિન્દુ ભાષા, ગુરુદેવ જરા શીખી લેવું. કેમ કે જેવું ગુજરાતીમાં ભાવ આવશે એટલે ટોન આવશે, એવો ધ્વનિ હિન્દીમાં નહીં આવે. કેમ કે એમને ગોઠવવું પડે, એમાં ઉપયોગ, એમાં ઉપયોગ વેચાય, ડિવાઈડ થઈ જાય. પોતાની ભાષા તો એમને જેવો ભાવ આવે એમ ફ્લો અંદરથી ચાલતો હોય એ પ્રમાણે ભાષા આવી જાય. એવું આચાર્ય દેવ છે, એમનો ફ્લો ચાલતો હોય એ પ્રમાણે એન્જિનમાં બેઠા બેઠા તાળપત્ર ઉપર લખતા હોય છે, ધારા ચાલતી હોય છે, નામની ધારા સાથે સાથે લખવાના વિકલ્પની ધારા, એ પ્રમાણે પુણ્ય યોગે લખાઈ જાય છે. જગતના જીવોનો સંગ નથી કરતા, કરુણા કરે છે, નિષ્કારણ કરુણા. કેમ કે પોતે પણ એકવાર એ રીતે જગતના જીવમાં પરિભ્રમણ કરવા હતા, એ માહિના પોતે એક હતા. કોઈ મહાત્માએ નિષ્કારણ કરુણા કરી ત્યારે પોતાનો વારો આવી ગયો એમ પોતાને ખ્યાલ છે કે નહીં? બધા જીવો આત્મા છે એમની દ્રષ્ટિમાં તો બધા જીવો આત્મા છે. એક માત્ર અજ્ઞાનને કારણે દુઃખી થઈ રહ્યા છે, પૈસા નથી માટે દુઃખી થઈ રહ્યા છે, માંદા પીડ્યા છે માટે દુઃખી થયા છે, દવા મળતી નથી માટે દુઃખી થયા છે, એવું કાંઈ નથી. નિર્ધનતા કે રોગથી દુઃખી છે એવું નથી. હું નિર્ધન છું ને હું રોગી છું એને કારણે દુઃખી છે, અજ્ઞાનને કારણે દુઃખી છે. હમણાં હસબન્ડ આવ્યા હતા ને, એ સેવા જ કરે છે, આખું જીવન સેવામાં સમર્પિત કરેલું છે. ડોક્ટર છે, એમએસ થયેલા છે, અને આદિવાસી જંગલોની અંદર જે ગરીબ માણસો હોય છે એની સેવા કરે છે. એ માતા હોય એની ટ્રીટમેન્ટ આપે છે, એની સામે કઈ લેતા નથી, કોઈની પાસેથી કઈ લેતા નથી. એમની જે સંસ્થા તરફથી સેવા આપે છે, આરએસએસ ની એક શાખા છે, કલ્યાણ શાખા કહેવાય છે, લોક કલ્યાણ શાખા. કોઈ 1,000 રૂપિયામાંથી પગાર લે છે, 1,000 રૂપિયામાં પોતાનું ખાવા પીવાનું અને કપડાનું વ્યવસ્થા રાખી દે છે. બાકી કાંઈ નથી, કોઈની પાસેથી કાંઈ પૈસા લેવાના નહીં, સંસ્થા પાસેથી પણ વધારે પૈસા લેવાના નહીં. મિત્ર જે એમએસ ડોક્ટર હોય તો 2,00,000 રૂપિયા એની પ્રેક્ટિસ હોય. બરાબર. એમએસ એટલે માસ્ટર ઓફ સર્જરી, સર્જન છે. એમને અમને પ્રશ્ન કાઢ્યો કે આવી રીતે નિષ્કારણપણે કોઈની સેવા કરે નિષ્ફળ થઈને, તો એમાં અયોગ્ય શું છે અથવા એ બરાબર નથી, કેવી રીતે શું વાંધો, એવું કેમ ન કરવું જોઈએ, કરવા યોગ્ય તો લાગે છે માટે કરે છે. પોતે ભલા એમાં જોડાવાના હતા એટલે તો લગ્ન કર્યા, એમને સિવિલ મેરેજ કર્યા, પણ પછી વળી આ બાજુ વળી ગયા છે. બીજું તમારે લોકોને સુખી કરવા છે ને, સેવા કરીને શું કરવું છે? સુખી કરવા છે તો સુખી થવાનો આ ઉપાય સાચો છે, આવું જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનદાન કરો ને. ભૂલો તો સદોષ ઉપાય છે. કેમ કે પહેલાં તમે કેટલાય દેડકાને વાંદાને સસલાને ચીર્યા પછી એમએસ થશો, કે પહેલાં તો કંઈક ને મારશો એટલે કંઈક ની કુ સેવા કરશો, પછી સેવા કરશો.
કરી શકું છું
અને એ કર્યાનો પાછો અહંભાવ રોકવાનો, તમારે પાસે કોઈ સાધન નથી કે મેં આટલી સેવા કરી. હવે શું છે, દરેક સંસ્થામાં પોલિટિક્સ ચાલે છે, અને ધાર્મિક સંસ્થામાં ચાલે તો લૌકિક સંસ્થામાં તો ચાલે ચાલે ને ચાલે. જે અધ્યાત્મની વાતો થતી હોય ત્યાં પોલિટિક્સ જો હોતું હોય, ચાલ શરૂ થઈ જતું હોય, તો બીજું તો ચાલવાનું છે. પોલિટિક્સ ચાલે એટલે એક તો પોતે નિષ્ફળપણે સેવા કરતો હોય, સેવા કરીને અભિમાન આવ્યું હોય કે મેં તો નિષ્ફળપણે સેવા કરી, હવે એમાં એને કોઈ આગો પાછો કરે એટલે એના એનું રિએક્શન આવ્યા વિના રે નહીં. એટલે ગયો તો બીજાને સુખી કરવા, પોતે દુઃખે. હવે પોતે દુઃખી હોય બીજાને સુખી કેવી રીતે કરે? કયો દે, જે જીવ પોતે દુઃખી હોય એ બીજાને સુખી કરે કેવી રીતે? એ તો ભીખ ભીખ માંગનારો દાન દેવાની વાત કરે છે, એને જ વાત થઈ. આ તો પરિસ્થિતિ ભાઈ કાંઈ બરાબર નથી. આ તો રસ્તો આ એક જ છે, સુખી થવાનો અને સુખી કરવાનો. અને છતાં હું કરતો નથી એમ આવશે, બીજા એના નિમિત્તે સુખી થશે ત્યારે એ શું કહેશે, હું કંઈ સુખી કરતો નથી. કોઈને એ સુખી થયા તો એના કારણે થયા, એની યોગ્યતાથી થયા, એનામાં એવી યોગ્યતા હતી માટે થયા. અમૃતચંદ્રાચાર્ય તો ત્યાં સુધી લખે છે કે આ શ્લોકના શબ્દોની રચના મેં કરી નથી. કોણે કરી છે? તો કે પૂતગળોએ કરી છે. શબ્દ તો પૂતગળાત્મક છે, પૂતગળોએ શબ્દોની રચના કરી છે, અમૃતચંદ્રાચાર્ય કરી છે, ના પાડે છે તો શ્લોક રીતે છે. એમાં એ નિષ્ફળ તો હોય છે, પણ એવા જ એ વિનમ્ર અને નિરભિમાની હોય છે. લોકો તો ગુણ છે આ બધા. એમ કહ્યું એમને, એટલી વાત થઈ કે બહુ ઊંચું તત્વજ્ઞાન, બહુ સારું સારી ઊંચા સ્તરનું તત્વજ્ઞાન તમારા અહીંયા ચાલે છે, સારું છે. બસ એટલું, વિશે વધારે કાંઈ નહીં. ઉત્તરગ્રહણ કરવા યોગ્ય છે એ વાત થોડું બધું એટલું બધું ફિટ થઈ ગયું હોય પ્રવેશ પામી શકે એવું થાય. બીજું ગ્રહણ કર્યું છે એ છોડીને આ ગ્રહણ કરવાનું છે, સ્વરૂપ ગ્રહણ કરવાનું છે એટલું જ નથી. બીજું જીવ ગ્રહણ કરી ચૂક્યો છે પર્યાય બુદ્ધિએ, પર્યાય માત્ર પણે પોતાને ગ્રહણ કરી ચૂક્યો છે. હવે દ્રવ્ય બુદ્ધિએ, સ્વભાવ બુદ્ધિએ, સ્વભાવ માત્ર છું એમ ગ્રહણ કરતા ઓલું મૂકી દેવું પડશે. એક જ્ઞાનમાં બે તરવાર. બે તરવાર રહેવાની જગ્યા નથી એમાં. આને તો બધું તરવાર આમ છે તો આને આમ મૂકવી છે પાછી ક્યાંથી આવે? તરવાર આમ હોય ને એને એમને મૂકે એક ઉપર બીજી તો ઠીક થાય કે કંઈક જગ્યા હોય તો મૂકીએ, પણ આને તો આમ મૂકવી છે. આમ મૂકવાની જગ્યા નથી એને આમ મૂકવી છે. બે વાત જ પરસ્પર છે, પર્યાય દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ પરસ્પર વિરુદ્ધ છે. એમાં એક સમયની શુદ્ધ પર્યાય એ વસ્તુનું અંગ હોવા છતાં, અવયવ હોવા છતાં એનું સ્વરૂપણે સ્વીકાર નથી, સ્વરૂપણે એનો સ્વીકાર નથી, એનો વેશ પણ એ સ્વીકાર છે, પર્યાયનો વેશ છે. સિદ્ધ દશા પણ એક વેશ છે એમ લખ્યું છે બેનશ્રીએ. શું લખ્યું છે? સિદ્ધ દશા પણ એક વેશ છે. એવું દ્રષ્ટિનો વિષય તો એવો છે. સમયસાર ને સાતમી ગાથાને ટીકા કરતા ભાળાર્થ વક્તા જયચંદજી લખે છે, પર્યાય પણ એક વસ્તુનો અંશ છે. તો એ વસ્તુ થઈને એ પણ એક વસ્તુ છે, દ્રષ્ટિમાં લેવા માટે અવસ્તુ છે. પોતે તો એમ લખ્યું છે કે હા એ એક અંશ છે, પણ કરીને એને કેવી રીતે દ્રષ્ટિમાંથી બાદ કરવું, જ્ઞાનમાંથી ગૌણ કરવું એની ચર્ચા કરી છે. કેમ કે તને એનાથી રાગ ઉપજશે, એના અવલંબનથી તને રાગ ઉપજશે, માટે એનું અવલંબન લેવા જેવું નથી. ગુરુદેવે વ્યાખ્યાન એવું કર્યું, વસ્તુનો અંશ છે માટે વસ્તુ છે એ આગમ વિવિક્ષાથી છે, અધ્યાત્મ માટે અવસ્તુ છે. અધ્યાત્મ માટે અવસ્તુ છે ને ત્યાં ગુણભેદની વાત ચાલી છે. પછી દર્શન જ્ઞાન ચારિત્ર આત્માને નથી. અમૃતચંદ્રાચાર્ય એવું પણ લખ્યું છે ગાથાની ટીકામાં કે આ આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર નથી. ખરેખર તો દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ અવલંબન લેવા યોગ્ય નથી એમ ચોખ્ખી વાત એમ છે. પણ જોર દેવું છે એટલે એમ કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્ર જ આત્માને નથી, એવી ભાષા ટૂંકી થઈ જાય. તું ભેદની વાત જ કર, તું છે જ નહીં ને. તારા નિર્વિકલ્પ સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવમાં તને દર્શન જ્ઞાન ચારિત્ર જુદા જુદા અનુભવમાં આવશે નહી, ભેદરૂપે અનુભવમાં આવશે નહી. અને એવો નિર્ભેદ અનુભવ એ જ પરમ સત્યનો પારમાર્થિક જો અનુભવ હોય તો પછી ભેદ નથી એમ કહેવામાં હું ખોટું છે? ભેદ તો આપે તો ભેદ ની વાત કરી છે આગમ માં, એ આગમ પાછા લીખા હોય પોતે આચાર્યો, આપે તો ભેદ ની વાત લખી છે આગમ માં લખી છે, અને આપે એને જીનાગમ કહ્યું છે. અનુભવ કરવા માટે એ વાત હતી, જાણવા માટે વાત હતી. એમ જ્ઞાન જાણે છે જાણવાની વાત છે, જ્ઞાન વેદે છે એ અનુભવ કરવાની વાત છે. અનુભવમાં તો વેદન સ્વરૂપે વેદનારો વેદક ભાવે હું છું, અનુભૂતિ સ્વરૂપ છું, અને એ અનુભૂતિમાં એક જ સમયમાં વિદ્ય વેદક પણ હોવાને લીધે વસ્તુ પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ પ્રત્યક્ષ. સ્વરૂપ જ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષતા એ આત્માનું સ્વરૂપ છે એમ કહેવું છે. એમ વેદકતા સ્વરૂપ છે, નાયકતા સ્વરૂપ છે. સુખ સ્વરૂપ છે, સુખ એ આત્માનું સ્વરૂપ છે, શાંતિ અને આનંદ એ આત્માનું, હયાતી એ આત્માનું સ્વરૂપ છે. એમ પ્રત્યક્ષ એ આત્માનું સ્વરૂપ છે, આત્માનું પ્રત્યક્ષ છે. ચાલતા વેદન ને લક્ષ્મણ ઉપયોગ ઇધર ઉધર થાય છે, એના બદલે અંદર જો ચાલ છે કે નથી ચાલતું, જો હસી દેખાતું પણ પકડાતું નથી, તો પ્રયત્ન કર. જ્યાં સુધી ન માલુમ પડે ત્યાં સુધી તું પ્રયત્ન ચાલુ, તો ઇધર ઉધર તો નહીં જા, અંદરમાં જવાનો મહેનત કરીશ, પ્રયાસ કરીશ તો અંદરમાં જઈશ. અંદરમાં જવાનો પ્રયાસ જ નહીં હોય તો અંદરમાં ક્યાંથી જઈશ તું? હવે તું એમ કે છે કે વેદન છે એ અનુભૂતિ સ્વરૂપ છે ને પકડાતું નથી, તો ખારું ખાટું લાગ્યું એવો અનુભવ ક્યાંથી પકડાણો તને? ઠંડુ ગરમ લાગ્યું એ અનુભવ ક્યાંથી પકડાણો તને? એમાં તો તું એમ કહેશ કે મને ઠંડુ અનુભવાયું, મને ગરમી અનુભવાઈ, તો અનુભવ નો પર્યાય હતો કે નહીં તારા આત્મામાં? પછી ભલે એ મિસકોન્સેપ્ટ હતો, પણ અનુભવ નો પર્યાય તો હતો. સવળો અનુભવ કે અવળો અનુભવ, એમાં અનુભવ તો સામાન્ય છે ને, એને જ્ઞાન માત્ર કહેવામાં આવ્યું છે. કેમ કે અવળા ને સવળા નો અનુભવ તો અબાધ્ય જ છે, અનુભવ ક્યાં બાધા પામે છે? ઉલટો અનુભવ કે સુલટો અનુભવ, અનુભવ તો અનુભવ છે, એ ક્યાં બાધા પામે છે? અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એ ગંભીર વાત મૂકી છે, એક ફ્રેઝ ની અંદર વાત કેવી મૂકી છે. લખતા તો અંદર કલમ માં અનુભવ ઉતાર્યો છે. નાનીઓ આચાર્યો કલમ હાથમાં લઈએ ત્યારે ખાયમાં બોલીને નથી લખતા, અનુભવમાં બોલી બોલીને લખે છે. પેલા તો કે બોલ પેન હતી, સાહેબ લખી લખી રોસ નહી કે નથી લખતા હતા ને, સાહેબ થી લખતા હતા કે નહી, અનુભવ થી લખતા હતા. અવાધ્ય અનુભવ જે રહે એવું તો પોતાના અબાધ્યપણાનો અનુભવ છે. એ પ્રગટ અનુભવ ને કલમમાં અસ્તિત્વ છે એ હૈયાતી છે. અસ્તિત્વ છે એ શું છે? હૈયાતી છે. અને પોતાની હૈયાતી નથી એમ તો કોઈ કહેવાનું નથી. કોઈ પૂછો કે તમે છો કે નહીં, હવે આ કઈ પૂછવાનો પ્રશ્ન છે? જો હું છું કે નહીં એવી તમને શંકા હોય તો તમે મને પૂછો કેવી રીતે? છો તો છું ત્યારે તો પૂછો છો. અને હું કે ગમે એ કોઈ ના કહેવાનું છે, હું નથી એમ કોઈ કહેવાનું છે? આ હું છું એ જ્ઞાન વેદનમાં ફક્ત લેવાનું છે, તે સમ્યક છે. અને આ હું છું એ જ્ઞાન વેદન છોડીને થતું હોય તો તે મિથ્યા છે. આમ સમ્યક ને આમ મિથ્યા છે. જે જ્ઞાન વેદન વર્તી રહ્યું છે એ સ્વપણે વિદાતું જ્ઞાન તે આત્મા છે. ગુરુદેવનું આ સામ્રત છે પરમાગમ સાર 733 નંબરમાં. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. એમ ચાલતા જ્ઞાન વેદનમાં આ હું છું એમ અસ્તિત્વ ગ્રહણ થયું તે સમ્યક છે. અને એમ નહીં થતા આ હું છું એમ તો થયા જ કરવાનું છે, ક્યાંક ને ક્યાંક તો થવાનું છે, રાગમાં કે દેહમાં. હે, એ મિથ્યા છે. સામે સામું આટલું છે, સમ્યક અને મિથ્યા આ પ્રકારે છે. કેટલું સુગમ કર્યું છે મિત્ર, આ તો અધ્યાત્મની ઊંડી વાત છે. જ્ઞાનીઓનું હૃદય છે, અધ્યાત્મ છે એ જ્ઞાનીઓનું હૃદય છે. વિમર્શનજી હતા ને, ધવળ બહુ વાંચતા હતા. ધવળ વાંચતા, ધવળ લખ્યું છે વિમર્શન આચાર્ય, ધવળ લખ્યા છે. એ છે તો કર્ણનું યોગનો વિષય પોતે હાથમાં લીધો છે. એમાં અધ્યાત્મના ક્યાંક ક્યાંક એવા ટુકડા મૂક્યા છે. લગતા લગતા અધ્યાત્મને કોઈ એવા ટુકડા વચનો ટુકડા મૂકી દીધા છે. એમ પણ આવડી વચ્ચે ક્યાંથી આવ્યું? વિષય તો ઓલો ચાલે છે, ત્યાં બુદ્ધિવાળા બહુ હતા. મને કે આવું આવું વચ્ચે આવે છે, તો મેં કીધું તો આવે જ ને, અમારે ચર્ચા થતી. મને કેમ આવે જ ને એમ કહ્યું, એનું હૃદય છે માટે. ઘણા માણસને હું છું બહુ સારી હીરાની મીટી ઘડાવી હોય તો જુદી જુદી વાત કરતા કરતા વચ્ચે મીટીની વાત મૂકી દે. અત્યારે હીરા બહુ મોંઘા જોવામાં, મીટી કરાવીને એમાં આટલા લાગી ગયા. એ વચ્ચે ક્યાંથી આવ્યું? એનું મહત્વ હતું. એમ આચાર્યોને જ્ઞાનીઓને તો આત્માનું મહત્વ છે, એટલે આત્માને વાત કર્મની વાત કરતા કરતા વચ્ચે આત્માની વાત આવી જવાની, કે આવ્યા વગર રહીએ નહીં. એવા સરસ ટુકડા કોઈ હતા, એમને કાઢીને મને દેખાડેલું. મેં આવું કેટલું સરસ લખું જોયું તો મને કે આ તો વાત આમ ચાલતી હતી. મેં કીધું પણ આવ્યા વગર રહીએ નહીં વચમાં. જે જે સ્વરૂપનું એમને મહત્વ છે એ વચ્ચે અંદર આવી જાય. જેને જેનું મહત્વ હોય એ વાત વચ્ચે આવ્યા વગર દેખાડવી કેવી રીતે ઝૂંપડું હોય કે જો મારું ઝૂંપડું બળે છે, મારું ઝૂંપડું બળે છે, મારું ઝૂંપડું બળે છે, મારું આગળ આગળ મીટી પહેરી દેખાડતી હતી. આવી રીતે જીવ થી આવું જીવ થી થઈ જાય છે. આપણે એક ભીતિ દેખાડવા ઝૂંપડું ન બળાય અથવા ઘર બાળી નાખ્યું. એ વખતે એને ઘર કરતા વીંટીનું મહત્વ વધારે હતું. મારી વીંટી કોઈ જોવે, ગરીબ માણસ આગળ એમ કોણ જોવે કે આ હીરાને વીંટી પહેરી છે, પણ એને પહેરેલી ને એને દેખાડવી ઝૂંપડું બાળ્યું. ઠીક, આવું જીવ કરે છે. જેને જેનું મહત્વ આવે છે આવી રીતે મહત્વનું પ્રદર્શન કરે છે. એ જ જીવનો સ્વભાવ છે. જીવે પોતાનું અસ્તિત્વ અસ્થાનમાં ગ્રહણ કર્યું છે, એટલે કે જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં પોતાની હયાતીનો અનુભવ કરે છે. જે મિથ્યા છે અહીં શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર દ્વારા વેદનભૂત જ્ઞાન લક્ષણ છે. જ્ઞાનમયી સ્વરૂપ અસ્તિત્વ ગ્રહણ કરવાનો ઉપદેશ છે.
શંકર